તારીખ 10/12/1986 પૂજ્યબેન શ્રીના વચનામ્રત બોલ નંબર 24 અને 25 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 21.
સ્વાધ્યાય કેવી રીતે કરવો વિચાર મનન કરો, વિચાર મનન પૂર્વક વાંચન કરતા વિચારનું પ્રમાણ વિશેષ હોવું જોઈએ, વધારે હોવું જોઈએ. કેટલું વિચાય છે એ મુખ્ય નથી, પણ કેટલું વિચારાય છે એ મુખ્ય છે. વાંચવા માટે પાઠ છે, પાઠ તો વાંચતા કાંઈ એટલો સમય ન લાગે, પણ જે વાંચ્યું છે એના ઉપર વિચાર ન થાય, એના ઉપર મનન ન થાય, તો એ વિષયની બહુ ઉપલબ્ધતા રહે છે. નહીં જોયું સ્વાધ્યાય અથવા વાંચન એ નહીવત થઈ જાય છે, અથવા જે આત્મલક્ષણ વાંચે છે, સ્વાધ્યાય કરે છે, એને સહેજે વિચાર મનન ચાલે છે. સ્વાધ્યાય ન થાય તો વિચાર મનન ચાલે, સ્વાધ્યાય થાય તો વિશેષ વિચાર મનન ચાલે. આત્માના સ્વરૂપ વિષયમાં અને પોતાના પરિણામના વિષયમાં અનેક પ્રકારની જે વિચારણા છે એમાં સત્શાસ્ત્ર નિમિત્ત છે અથવા એક બહારરૂપ છે, બાહ્ય અવલંબનરૂપ છે, કે જેને લઈને વિચાર મનન વિશેષ ચાલે છે. એમને એક ઉપમા આપી છે કે એ સ્વાધ્યાયને વિચાર મનન આત્માર્થને એવા હોય તો કે એ ખોરાક જેવા હોય. માણસ ખાધું ન હોય તો ખાધું નથી એ લાગ્યા જ કરે, અને ખોરાક ન મળ્યો હોય તો ખાવાનું મળ્યું નથી તો એને લાગ્યા જ કરે છે. એમાં પણ નિર્ધનતાવશ ખોરાક ન મળ્યો હોય તો કેટલું દુઃખ લાગે છે માણસને, તો બીજું તો કાંઈ નથી પણ પેટનો ખાડો પીરવા જેટલી પણ આર્થિક વ્યવસ્થા નથી થતી. બીજું ઓછું નથી ચાલે, ખોરાક તો ઓછામાં ઓછી જરૂરિયાત માણસ સમજે છે. બીજા કામના રસ આડે ન ખાય એ અહીંયા વાત નથી, પણ ખોરાક છે એ જરૂરિયાતની ચીજ છે જેમ શરીરનો વિષય, અને ખોરાક વિના જેમ ચાલતું નથી, ખોરાક લેતા જેમ દેહને પોષણ મળે છે એમ આત્માર્થીને સ્વાધ્યાય વિચાર મનન એ કરતા એને પોતાના રુચિનું પોષણ મળે, આત્મભાવનું પોષણ મળે, એ પ્રકાર જોઈને અહીંયા એટલું માર્ગદર્શન છે કે આત્મારથી હોય એને નિત્ય સત્શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવો જોઈએ. જે મહાપુરુષોને સમ્ય જ્ઞાન પ્રાપ્ત છે, જે આચાર્યો છે, એમના જે ગ્રંથો છે, શાસ્ત્રો છે, એ નિત્ય અધ્યયન હોવું જોઈએ. એમને માર્ગે ચાલતા ચાલતા, મોક્ષના માર્ગે ચાલતા ચાલતા પોતાના સ્વાનુભવની વાત, એ ઘણી કિંમતી વાત છે. સ્વાનુભવની વાત છે, એ બહુ કિંમતી વાત છે. જગતની અંદર પણ કોઈ પણ વિષયના નિષ્ણાતો હોય છે, એક્સપર્ટ હોય છે, પોતાની સલાહની કિંમત આપે છે, કિંમત લે છે, લોકોને કિંમત આપવી પડે છે. વાત કરવાના પૈસા એમ કહેવાય છે, વાત નથી પણ એની પાછળ એનું જ્ઞાન છે, એની સમજણ છે એ વિષયની. એનાથી જે ફાયદો થાય છે એ રૂપિયાના પાયમાં થાય છે, અને એનું મહત્વ જગતની અંદર ઘણું આપવામાં આવે છે. અનંત જન્મ મરણમાં નિવેડા કરી નાખે, અનંત દુઃખોમાં નિવેડો કરી નાખે, એનું આ માર્ગદર્શન સત્શાસ્ત્રોને વિશે રહેલું છે. તો જે વાંચન ચાલે છે એના ઉપર એનું વિચાર મલિન ચાલે, એક તો એ વિષય હોય છે ઓછામાં ઓછો. અને જેને આત્મલક્ષી વિચારણા છે, એ પોતાને શું લાગુ પડે છે, પોતાને શું યોગ્ય છે, પોતાને શું અંગીકાર કરવા યોગ્ય છે, પોતાના દેશનો પ્રકાર શું છે, એ કેવી રીતે થઈ આવે છે, એને જોઈને તપાસીને શાસ્ત્ર સ્વાધ્યાયની સાથે મેળવીને એમાં અનેક પ્રકારે માર્ગદર્શન છે, એની ચાવીઓ છે, ઘણું મળે છે એમાંથી. એ શાસ્ત્ર સ્વાધ્યાયની વિચાર મનન આત્માર્થીને ખોરાક જેવા થઈ પડવા જોઈએ એમ કે છે. એ તો ઘણા એને એમ થાય કે આ એને તમે એવા છો, એની વાત એને એ વિષય કંટાળો ન આવે, ખોરાક વેગેનો એ હોય છે, રોટલી દાળ ભાત શાક એનો એ ખોરાક હોય છે કે નિષ્ઠાન અટકે પડે છે, બીજી ચીજ ભારે અટકે પડે છે. રોટલી દાળ ભાત શાક જે રોજના પોષણરૂપ ખોરાક છે એ તો માણસ રોજ લે છે, એ જેટલું નોર્મલ છે એટલું તો નોર્મલ હોવું જોઈએ. સ્વાધ્યાય છે, સત્શાસ્ત્રનો સ્વાધ્યાય છે, એ તો આત્માર્થીની નીતિ હોવો જોઈએ. એ અંગે આત્મલક્ષી વિચાર મનન પણ એને હંમેશા હોવું જોઈએ, આટલું ઓછામાં ઓછું હોવું જોઈએ. આ બોલમાં એ મનન છે કે આટલું તો જેમ ખોરાક તો માણસને ઓછામાં ઓછો મળવો જોઈએ, બીજો વૈભવ મળે ન મળે ન પણ મળે, પણ ખોરાક તો એને જેમ માણસને મળવો જ જોઈએ એમ સત્શાસ્ત્રથી સ્વાધ્યાય વિચાર મનન તો એના આત્માને હોવા જ જોઈએ. હા, તમે એક બી મૂકો તો એ બે બી મૂકી દઈએ, તમે એના બી મૂકો. જીવની બાહ્ય વૃત્તિ ને બાહ્ય રસ્તો ઘણો છે, કેમ કે બાદ ઉદયમાં તો એ જ રસ લેવાનો થાય છે. એક સત્શાસ્ત્રની અંદર ઉદયથી જ ઉદય એવો આત્મા એ વિચારવાનો પ્રસંગ છે, એ ભાવનો રસ લેવાનો પ્રસંગ છે, આત્મભાવનો રસ લેવાનો પ્રસંગ છે. ગુરુદેવ તો એમ કહેતા કે રોજ 3-4-5 કલાકનો સ્વાધ્યાય જોઈએ માણસને, અને એવી નિવૃત્તિ અત્યારના વ્યવસાયી માણસોને નથી, તો એના ઉપર પ્રહાર કરતા આ બધા મજૂરી કરે છે, મરી મરીને ક્યાં જશો, ગરીબના આંખ નીચાઈ જશે, અહીંયા મોટા શેઠિયા છો, લોકો માન સન્માન ને સલામ કરતા હશે, ગરીબ માં ભેદ ગરોળી ઉઠાયેલા લક્ષ્મણ કહેતા ભેદ ગરોળી આપતી તકલીફ જીવ તો પરવાય છે, ક્ષુદ્ર જીવ છે એમ કે એવી સ્થિતિ થતા વાર જેવી લાગે. એમ જાદુ થાય છે એક સેકન્ડમાં આત્મા ત્યાં લઈ જાય છે. સૂક્ષ્મ તત્વ છે શ્રીમદજીએ પણ એ વાત આત્મસિદ્ધિમાં લીધી છે. આત્માદી અસ્તિત્વના જીવ નિરૂપક શાસ્ત્ર તે નિત્ય વિચારવા કરી મતાંતર ગયા મતની મુખ્યતા નહીં કરીને ત્યાં તો દિગંબરના શાસ્ત્રો છે. અમારો કુળમાં અમારામાં પણ છે, અમારા નામાં છીએ. આ શ્વેતાંબરમાં કોઈ મતાગ્રહ હોય છે અને એવું રહી જાય છે. ગુરુદેવની કૃપાથી તો જેને પલટો માર્યો છે એને મતાગ્રહનો બહુ પ્રશ્ન નથી રહ્યો, એ તો બહુ સાફ થઈ ગયો છે. દિગંબર સંપ્રદાય છે એ એક જ જેમાં સત્ય વાત પડી છે. કાલે જે જોઈ બહુ સરસ લખી છે, મતલબ કુદરતી આવી ગઈ છે. સમજણપૂર્વક દિગંબરની વાત કેવી લીધી છે, સમજણપૂર્વક. બાકી તો દિગંબર સંપ્રદાયમાં જન્મ હોય અને દિગંબરનો પક્ષ હોય એનું કઈ કિંમત નથી એટલી, કેમ કે સમજણ વગર તો આ બધું છે. અભેદની મુખ્યતાની આવી કથન પદ્ધતિ સનાતન જૈન દિગંબર ધર્મ સિવાય બીજે કોઈ ઠેકાણે નથી. આ સમજણથી વાત છે, એટલું દિગંબર દિગંબર એમ શું એની અંદર રહસ્ય છે, એની અંદર માલ શું પડ્યો છે કે અભેદની મુખ્યતાની આવી કથન પદ્ધતિ ભેદની અભેદની બધી વાતો કરી છે. શાસ્ત્રની અંદર ભેદોની પણ વાત કરી છે, અભેદની વાત કરી છે, પણ અભેદની મુખ્યતા છે મુખ્યતાની આવી કથન પદ્ધતિ. જે કથનની પદ્ધતિ છે, જે કહેવાની વિધિ છે, એ આ વિધિ સંત કહે ધણી હે જે વિધિથી પદ્ધતિથી કહે છે ગજબનો વિષય છે. આવી પદ્ધતિ કથનની આવી પદ્ધતિ એટલે વાતો તો બધી આત્માની ને શબ્દો સચ્ચિદાનંદ ને બીજું ને ત્રીજું એમની મતમાં બધે આવે છે, બધું આવે છે. પણ આ પદ્ધતિ કોઈ નંબર શાસ્ત્રોની જે પદ્ધતિ છે એ બીજી ક્યાંય નથી, અજોડ પદ્ધતિ છે. આ કથની સર્વજ્ઞની પરંપરા સિવાય બીજા સ્થાનમાં છે જ નહીં, ત્યાં મૂળ તકલીફ. સર્વજ્ઞની પરંપરા અહીંયા એક જ જગ્યાએ છે, બીજા તીર્થંકરોનું નામ લે છે એમ કહે છે. તમારા લોકો 24 તીર્થંકરોનું નામ લે છે, 24 તીર્થંકરને માને છે એમ દાવો કરે છે. સર્વજ્ઞની સાચી પરંપરા નથી, સાચી પરંપરા તો નથી પણ સર્વજ્ઞની પરંપરા તોડી છે. જે મૂળ પરંપરા છે એ તોડી છે ખરેખર. આ કથની આવી કથન પદ્ધતિ સર્વજ્ઞની પરંપરા સિવાય બીજા સ્થાનમાં છે જ નહીં. દિગંબર જૈન માર્ગ કહો કે વિતરાગતાનો માર્ગ કહો, તે એક અર્થ છે. વિતરાગતા કેમ પ્રગટે તેની આ વાત છે. દિગંબરના પંડિત હોય તો આ રીતે વાત લાવો, આ પદ્ધતિથી વાત. મારે દિગંબર જન્મે હોય ને દિગંબરના વિદ્વાન હોય, આ પદ્ધતિથી પક્ષ કર્યો હોય તો લાવો, તેવી મહત્તા કરે છે. દિગંબર આચાર્ય જે ગુણાની વાત કર્યા છે, તો આ 1006 માં તો બહુ જોરદાર આવ્યા છે. આ બોલ તો લીધો છે બહુ શરૂઆતના આત્મધર્મ માંથી લીધો છે, બહુ જૂના આત્મધર્મ માંથી. મારા પ્રવેશ પહેલાના કેટલાક આત્મધર્મ હાથમાં આવ્યા હતા, એમાંથી આ બોલ લખી લીધો, એક ડાયરીમાં એમાંથી આ મૂકી લીધો. બહુ જૂનો બોલ છે આનો, એટલે લગભગ 30-35 વર્ષ પહેલાના પ્રવચનની વાત છે. ઓ મહાન સંત મુનીશ્વરોએ જંગલમાં રહીને આત્મ સ્વભાવના અમૃત વહેતા મૂક્યા છે, રહ્યા છે જંગલમાં, પણ આત્માના અમૃત વહેવડાવ્યા છે ત્યાંથી. આચાર્ય દેવો ધર્મના સ્તંભ છે. બહુ ભક્તિ પણ મુનિ ભક્તિ કરી છે ગુરુદેવે. લોકો એમ કહેતા અમે મુનિ, આ લોકો કહે છે અમે મુનિ ભક્ત છીએ, આ મુનિ ભક્તિ આ છે. આચાર્ય દેવો ધર્મના સ્તંભ છે, જેમણે પવિત્ર ધર્મને ટકાવી રાખ્યો છે. આ પંચમ કાળમાં, નિકૃષ્ટ કાળમાં, દસંગાન ચારિત્ર રૂપી જૈન ધર્મ જે ટકી ગયો છે, આચાર્યની દેન છે. એમ કે ભગવાન 2500 વર્ષ પહેલા મોક્ષે પધાર્યા, પછી ગંધર્વો અને જે મુનિઓ અને આચાર્યો રહ્યા, હજુ કંઠસ્થ હતું જ્ઞાન, બધું કંઠસ્થ હતું, એ શાસ્ત્ર વિદ્યમાન નહોતા. આ ધવળ અને સમયસાર થઈ શાસ્ત્રની વિદ્યમાનતા છે, તો એ તો આચાર્યોનું કામ છે. તે જેને લઈને જે જ્ઞાનમાં હતું એ બહાર પણ શાસ્ત્રારૂઢ થયું, એ જ્ઞાન શાસ્ત્રારૂઢ થયું, અને શઠંડાલની રચના કર્યા પછી અંકલેશ્વરમાં એની જ્ઞાન પૂજા કરવામાં આવી છે. પહેલામાં બહુમાન કરવામાં આવ્યું, પ્રથમ શાસ્ત્ર રચના થઈ દેવ સુ પાંચમી જ્ઞાન પંચમી. હજી આજે પણ આપણે જ્ઞાન પૂજા કરીએ છીએ. આચાર્ય દેવો ધર્મના સ્તંભ છે, જેમણે પવિત્ર ધર્મને ટકાવી રાખ્યો છે. ગજબ કામ કર્યું છે, કેટલો મહિમા આવ્યો છે, ગજબ કામ કર્યું છે. સાધક દશામાં સ્વરૂપની શાંતિને વેદતા વેદતા અને પરિસરો ઉપર વિજય મેળવતા મેળવતા પરિસરોને જીતીને બે કામ એક હારે કર્યા છે. પરમ સતને જીવંત રાખ્યો છે, જીવતું રાખ્યો છે. પરમ સતને અત્યાર સુધી પરમ સત જીવતું રહ્યું છે. શાસ્ત્રો તો જળ છે ને, કહે છે કે કોઈ સંસ્કાર વાળા જીવને દેશના લબ્ધી મળી ગઈ હોય, પુરુષાર્થ ન ઉપડ્યો હોય, એને શાસ્ત્ર નિમિત્ત પડે છે. અહીંયા એ જીવંત જીન શાસન પ્રગટ થાય છે, જીવંત જીન શાસન છે, જ્યાં આત્માની સમ્યક દર્શન દશા પ્રગટ થઈ 15મી ગાથામાં કુમકુંડ ભગવાન કહે છે કે એ જીન શાસન છે. સમસ્ત આખું જીન શાસન જ અહીંયા છે, સમસ્ત જીન શાસન આવ્યું છે. સમસ્ત શબ્દ વાપર્યો છે, દશાંશિક છે, સમસ્ત જીન શાસન પ્રગટ કરીને તે પરમ સત છે એને જીવંત રાખ્યું છે. આચાર્ય દેવના કથનમાં કેવળ જ્ઞાનના ભણકાર વાગી રહ્યા છે. જે કેવળ જ્ઞાન લેવાનો પુરુષાર્થ એમને પ્રવર્તે છે, એ પુરુષાર્થ કેવળ જ્ઞાન નો હતો એના ભણકારા એમની વાતોમાં આવે છે. આવા મહાન શાસ્ત્રોની રચના કરીને ઘણા જીવો ઉપર અમાપ ઉપકાર કર્યો છે, પોતાને ઉપકાર કર્યો છે, સંસ્કાર લઈને આવ્યા છે. મહાવીરથી અહીંયા સમયસાર મળ્યું, અંદરથી પરમાત્માનો પ્રત્યક્ષ અનુભવ થયો. એ ઉપકાર કેટલો એનું કોઈ માપ નીકળે, એની કોઈ ઉપમા મળે નહીં, એનું કોઈ યુક્તિ મળે નહીં, એનું કોઈ માપ થાય નહીં, દ્રષ્ટાંત મળે નહીં એની સામે. રચના તો જુઓ, પદે પદે કેટલું ગંભીર રહસ્ય છે, કેટલી મહિમા કરે છે. એક એક પદની અંદર સમયસારમાં પણ એમ કહેતા ગજબનું શાસ્ત્ર છે, અજોડ શાસ્ત્ર છે, અશરીરી થવાનું શાસ્ત્ર છે. એક એક પદમાં કેટલી ગંભીરતા છે. અમારી તો શક્તિ છે એટલું કાઢીએ છીએ, અંદર તો ઘણું ભર્યું છે એટલે અમે કહીએ છીએ એનાથી જાજુ ભર્યું છે, પણ અમારી શક્તિ નથી. આ તો શક્તિની જાહેરાત છે, આના સંસ્કાર કોઈ અપૂર્વ ચીજ છે, અને આ સમજણ તો મુક્તિને વરવાના શ્રીફળ છે. સમજે તેનો મોક્ષ જ છે, ગેરંટી આપી છે. ગેરંટી કહો, આશીર્વાદ કહો, ખાતરી કહો, એટલો મહિમા કહ્યો છે. નિલંબર સમાજની વચ્ચે કોઈ વાર જવાનું થાય છે ત્યારે આ વાત યાદ આવે છે કે આ લોકોના ઘરમાં ભંડાર ભર્યો છે અને કોઈ મારા સામે જોતા નથી, એનો કોઈ ઉકેલ કાઢતા નથી. બીજા તોફાન કરે પણ અંદર જે માલ પડ્યો છે એની ઉપેક્ષા કરે છે. સામે જોતા નથી એનો અર્થ કે એની ઉપેક્ષા કરે છે. અમે તો કોઈ તમારી પાસેથી કદી કઈ માયદું નથી, દિગંબરના સંપ્રદાય પાસેથી ફાળો ચંદો અમે કોઈ માયદું નથી. આટલા દિગંબર મંદિરો થયા, આટલા હજારો લાખો હજારો ની લાખો દિગંબર શાસ્ત્રો નો પ્રચાર થયો, હજારો લાખો માણસો આ બાજુ દિગંબર સત્ય છે એ સમજતા ત્યાં, આટલી એક મોટી તાકાત ઊભી થઈ કોઈ પણ જાતની તમારી મદદ વિના, તમે શું જોઈને એની સામે લડો? તમારી તાકાત વધે છે, અમારા ભણવાથી તમારી શક્તિ વધી છે કે ઘટી છે? તો તમે હાથ પગે હાથે હાથે કરીને પગ ઉપર કુહાડો મારવાની વાત કરો. ખરેખર એમ કે આ લોકોને મિશનરી વર્કની અંદર તો બુદ્ધિનું દેવાળ કાઢેલું છે. મિશન કેમ ડેવલપ કરવું, ધર્મ કેમ વૃદ્ધિ પામે એ કોઈ દ્રષ્ટિકોણ નથી આપતું. અંદર અંદરની મારો કાપવાની અંદર શક્તિ ખોવે છે. બધું સ્થાપિત પર નુકસાન કરતી હોય છે. હિન્દુસ્તાન એક ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં વીજ ગયું અને આ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે મુઠ્ઠીભર માણસો વેપાર કરવા વાણમાં આવ્યા હતા. તે બી સ્ટીમરે નહોતી 200 વર્ષ પહેલા. પણ એણે એ જોયું કે આમાં ફૂટફાટ થઈ શકે એવી જગ્યા છે, પતી ગયો. ફૂટફાટ થઈ, ઘર ફૂટે, ઘર ખલાસ. જેટલા રાજાઓ ખંડિયા બધા છૂટા છૂટા રાજાઓ હતા, આ બાજુ દક્ષિણમાં પેશવા હતા તો આ બાજુ બધા દરબાર ગરાસિયા હતા. રાજસ્થાનમાં એ બધા ગરાસિયા દરબાર હતા. માનસિંહ, ફલાણા સિંહ, ફલાણા સિંહ, આ સિંહ સિંહ ને સિયારિયા એ કાબુમાં લઈ લીધા. અંદર ફૂટ એટલે તો એમ કહે છે ને, અમિચંદ કહે છે. આજે પણ કોઈ અંદરથી ફૂટે તો એને અમિચંદ કહેવામાં આવે. અમિચંદ કરીને વાણીમાં હતો, એની બહુ કુટિલ બુદ્ધિ હતી. તો એની કુટિલતા એને અંગ્રેજોને સાથ દીધો પોતાના સ્વાર્થ ખાતર, એ સ્થાપિત થઈ પણ. એવું છે. એટલે દરેક જગ્યાએ એવું હોય છે. આ કાળમાં તો કઈ નવી વાત નથી, આ તો એટલી વાત છે કે આત્માની પરમહિત થાય એવી વાત મળવી મુશ્કેલ છે. એવી વાત વગર બોલીએ તમને આ તમારા હાથમાંથી લાભ લેવાનું ચૂકાય છે એ બહુ મોટો અફસોસનો વિષય છે. એટલી વાત છે. એનો કોઈ ઉપાય નથી હોતો તબિયતની અંદર, એનો કોઈ કારણ કે દ્રવ્યો તો બધા સ્વતંત્ર છે, કોને કેમ પરિણમ્યું એના માટે તો એનું સ્વતંત્રતા છે. કોઈનું પરાધીન કઈ કરી શકાય છે, તારું હિત છે એમ કરીને કઈ અહીંયા પરાણે દવા નથી તોડાવવાથી, કઈ છોકરાને હજી તારે પરાણે ગરડીઓ કરીને દવા પણ અહીંયા તો એવું કઈ ચાલતું. આ તો પોતાનું રૂચિથી આવે, સોળો થવા માટે, હિત કરવા માટે, તો એને પુરુષાર્થ ઘણો જોઈએ છે. અનાદર કરે એને તો પત્તો ખાવા મુશ્કેલ છે, પણ સોળો થઈને પોતાની રૂચિથી મારે હિત કરવું છે એવી ઈચ્છાથી આવે એને એમ કે ઉપલબ્ધ ઈચ્છા તારી કામ નહીં આવે. આમાં ઘણી રૂચિ, અંદરની રૂચિ, અંદરની ભાવના અને અંતરંગ પુરુષાર્થ ઘણો જોઈએ છે, ત્યારે તારું હિત થશે, નહીતર હિત નહીં થાય. એટલો બધો વિષય તો ઊંડો છે. પાણી પીવું હોય તો એને કુવામાં ઊંડા ઉતરીને પાણી પીવું પડે છે, એના બદલે દૂરથી બહારથી કુવા ઉપરથી બહાર જવા માટે જોર કરે, દૂર જવા માટે જોર કરે, મૂળ સ્થાનથી પાછા જવા માટે જોર કરે. કેટલી પટ્ટો લાગે વાસ્તવિકતા હતી કે આ દેશકાળ જોતા આ વાત અહીંયા હોય નહીં. કોઈ કોઈ એવા પાત્ર જુઓ, કોઈ એવા જેનું હિત થવાનું છે એવા જુઓ, કોઈ એ જાતનો ઉદય, પોતાનો ઉદય આમ નિમિત્ત નિમિત્ત જ મેળ ખાઈ ગયો છે. આ વાત હોય ક્યાંથી અહીંયા? ચોવીસમાં બોલમાં આત્માર્થની ભૂમિકામાં સહજપણે ખોરાકના સ્થાનમાં હોવા યોગ્ય સત્શાસ્ત્રનો સ્વાધ્યાય વિચાર, આત્મવિચાર, સ્વરૂપ ચિંતન એ સહજ જ હોય એટલું નિરૂપણ કર્યું છે. 25. પહેલી ભૂમિકામાં આ પણ ભૂમિકાનો જ બોલ છે, 24-25 બંને આત્માર્થની ભૂમિકાનો બોલ છે. પહેલી ભૂમિકામાં શાસ્ત્ર વાંચન, શાસ્ત્ર શ્રવણ અને મનન આદિ બધું હોય, આવું આટલું તો હોય. હવે આગળ એમાં માર્ગદર્શન આપે છે થોડું, એટલું હોય પણ અંદર તે શુભ ભાવથી સંતોષાય ન જવું. આટલું આજ કરી દીધું, એક કલાક સવારમાં સ્વાધ્યાય કરી લીધો છે, હવે આજના દિવસમાં આટલું તો થઈ ગયું છે એવું પણ ન થવું જોઈએ. જે કાંઈ શાસ્ત્ર સ્વાધ્યાય વાંચન શ્રવણ થાય અથવા કાંઈ પણ વિચાર મનન થાય એની ગણતરી થાય તો એમ સમજવું કે જીવ જાણે અજાણે આ વિષયમાં સંતોષાય છે. એ સંતોષનું લક્ષણ છે, ગણતરી થવી એ સંતુષ્ટપણું આવ્યું એનું લક્ષણ છે. એવું ન થવું જોઈએ. અને સંતુષ્ટપણું છે એ દર્શનની તીવ્રતાનું સૂચક છે. સત્શાસ્ત્ર તો દર્શનીઓને કાપવાનું નિમિત્ત છે, દર્શનીઓને ગાળવાનું નિમિત્ત છે. અને એ સત્શાસ્ત્ર વાંચતા તને સંતોષ થાય તો દર્શનીઓ ગળવાને બદલે દર્શનીઓનો રસ તીવ્ર થયો, વિશેષ થયો. આ ઉલટું થઈ જાય છે. એટલે સૂચના છે. કઈ બધું હોય, શાસ્ત્ર વાંચન શ્રવણ હોય, પણ અંદર તે શુભ ભાવથી સંતોષાય ન જવું. હવે સંતોષાય ન જવું તો શું થવું? એ સંતોષ ન થાય તો એ જગ્યાએ શું થવું ઘટે? એ વાત આવેલી છે કે આ કાયની સાથે જ એવી ખટક રહેવી જોઈએ કે આ બધું છે પણ માર્ગ તો કોઈ જુદો છે. આ એની પાત્રતાનું, ભૂમિકાનું બહુ સારું લક્ષણ છે. યથાર્થ ભૂમિકા હોય, પાત્રતા હોય, જેને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના હોય, લી ભાવના હોય, તીવ્ર ભાવના હોય, એને સત્શાસ્ત્રને, આત્માના વિચારને, આત્માનું વાંચન શ્રવણ ચાલે તો પણ એને પોતાનું કાર્ય હજી નથી થયું એ ખટકે છે. શું ખટકવાનું કારણ છે? શું કરવા ખટકે છે? કે જેમ કે એક માણસ પરિશ્રમ કરે ને એને લાભ ન થાય તો એને ખટકે કે ન ખટકે? કે મારી મહેનત છે થાય છે ને કેમ, મને મારી મહેનતના પ્રમાણમાં સામે વળતર મળતું નથી. પરિશ્રમના પ્રમાણમાં વળતર ન મળે તો અવશ્ય માણસને ખટકે, આ તો સ્વાભાવિક છે કે નહીં? ન ખટકે તો એમ સમજવું કે એની ભૂમિકામાં યથાર્થતા નથી. ગણતરી થાય તો એમ સમજવું કે વિપર્યાસ થઈ રહ્યો છે. દર્શન નો તો વિપરીત છે ને. જો ગણતરી થાય તો એમ સમજવું કે વિપરીતતા થઈ રહી છે, અને ખટક ન હોય, ખટક નો અભાવ હોય તો એમ સમજવું કે આમાં યથાર્થતા નથી એવી, અથવા ખરેખર એને પ્રાપ્તિની ભાવના નથી. કાં તો ગતાનું ગતિ કરે છે, આ તો એક વિચાર કરી રાખો છો કે આટલું કરવું જોઈએ, માટે એની આંતરિક શક્તિ મિકેનિકલ સારું મીઠા જેમ નાવું ઘણું બીજું ત્રીજું થઈ જાય છે, એમાં એક શાસ્ત્ર સ્વાધ્યાય ચાલો એક કલાકની વાત કરો છું, એનાથી કાંઈ વળતું નથી. અને એ કોઈ આત્માર્થીની સાચી ભૂમિકા નથી, યથાર્થ ભૂમિકા એ નથી. આત્માર્થીના વિષયમાં તો એટલું બધું માર્ગદર્શન આ શાસ્ત્રની અંદર છે, એટલું બધું છે કે ગુરુદેવને તો બહુ ભાવ આવ્યો, આ શાસ્ત્ર ઉપર વિશેષ ભાવ આવ્યો છે. પોતાને ઉપકારી સમયસારથી છે, છતાં મુમુક્ષુઓને અનુલક્ષીને જે ભાવ આવ્યો છે એ પોતાના માટે એ નથી, પોતાને તો સમયસાર ઉપકારી થયું છે, એના માટે સમયસારનો ખૂબ મહિમા આવ્યો છે. પણ મુમુક્ષુની ખાતર જે મહિમા કર્યો છે એ આ શાસ્ત્ર માટે કર્યો. એટલે એમ કહ્યું કે લાભ છપાવવા, લાભ છપાવવો એનો અર્થ કે એક લાખ અટકી જજો એમ નથી. જેટલો પ્રચાર થાય એટલો કરવા યોગ્ય છે, એટલા માટે કે જે પહેલી ભૂમિકાના જીવો છે, સમ્યક દર્શન પ્રાપ્ત નથી થયું એ પહેલા જે આ બાજુ વળ્યા છેડ્યા છે, એવા જીવોને અમૂલ્ય માર્ગદર્શન આ શાસ્ત્રમાંથી ઘણું મળે છે. સિદ્ધાંત શાસ્ત્રમાં આટલી બધી નીચેની ભૂમિકાની ખોલી ખોલીને વાતો ન આવે. એક સમયસાર શાસ્ત્ર લઈએ તો આત્મજ્ઞાન અને સમ્યક દર્શન માટેનું એક ઉત્તમથી ઉત્તમ શાસ્ત્ર હોવા છતાં ભૂમિકાના અંદરની જે નાની મોટી ખૂબીઓની ને માર્ગદર્શનની વાતો છે એની અંદર મેળવી નહીં સિદ્ધિ મળે. જેના જે સ્થાનમાં કિંમત છે એ બહુ મોટી વાત છે. એ વાત ગુરુદેવને સમાજ માટે દેખાણી, એટલે સમાજમાં પ્રચારની વિશેષ વાત લીધી. એમ તો કહેનારા નીકળે કે શાસ્ત્રનું વાંચન શ્રવણ મનન બધું હોય અને એ બધું કરવું જોઈએ, પણ એ કરતા કરતા પણ શેની ખટક રહેવી જોઈએ એ વાત અનુભવમાંથી કાઢે છે. એ અનુભવમાંથી કાઢે છે પોતે પણ એ ભૂમિકામાં સત્શાસ્ત્ર વિચાર મનન કરતા પણ કેમ કરતા આગળ વધ્યા, કેમ અટક્યા નહીં, કેમ સંતોષાયા નહીં, કે અંદરમાં એક એમ આંખમાં કણું પડ્યું એને ખટકા જ કરે જ્યાં સુધી આંખમાંથી કણું નીકળે. નીકળું એટલે બહુ છોટું નાનું પાર્ટિકલ્સ હશે, પથ્થર બહુ ઝીણું હોય છે, સૂક્ષ્મ હોય છે, પણ એ બધા બીજા કામમાં જતા ઉપયોગને રોકે. શું કરે છે એ? કેટલું નાનું કણું છે, મરી નાખે દેખાય નહીં, નીકળે ત્યારે ખબર પડે કે હવે નીકળી ગયો. પાણી સાથે આમ રૂમાંથી કપડાથી લીધે એમાં નીકળી જાય તો એને આંખ દેખાય નહીં, એટલું ઝીણું હોય છે. અંદર હોય તો ખટકે, બહાર નીકળ્યું હોય તો ખટકે નહીં. ખટકે ત્યારે બીજે એનો ઉપયોગ લાગે છે. બીજા કામ કરવા હોય તો આ સીધો આંખના આંખ ઉપર જાય ઉપયોગ. ઘણું નીકળી જાય, આ નીકળી જાય, આ નીકળી જાય, આ નીકળી જાય. પણ સ્વાનુભવ થાય આત્મારથીને તો આ બધું વાંચું છું, વિચારું છું, પણ હજી મારે જોઈએ છે મળતું નથી, મારે જોઈએ છે મળતું નથી. હું જે લેવા માંગુ છું એ બાકી છે, એ બાકી છે, એ બાકી છે. બરાબર તપાસ તો જાય, બરાબર ચમક જોતો જાય, ઘાટ જોતો જાય, ડિઝાઇન જોતો જાય, બધું બરાબર જોતો જાય. એમ નહીં, ગમે એટલો જોરથી મારે એમ નહીં, ગમે એટલો હળવો મારે એમ નહીં, એની બરાબર એની સપ્રમાણતા હોય છે. આટલી સાદી ભાષામાં બહુ રહસ્ય વાળી વાત પડે, એકદમ ચાલુ ભાષા, ચાલતી ભાષા, બોલીએ એવી ચાલીએ સાદી ભાષા, તદ્દન કોઈ શાસ્ત્રની પરિભાષા, કોઈ બોમ્બાસ્ટિક શબ્દો બીજા સેવ કાંઈ નહીં. સાદી ભાષા પણ બરાબર માર્ગને અડીને, અનુભવને અડીને વાતો આવી છે. ગજબ કામ હું છું ને તો એક રત્ન જ હાથમાં આવી ગયું એમ કહીએ તો ચાલે. આ કાયમી સાથે એવી ખટક રહેવી જોઈએ, સંતોષ તો ન થવો જોઈએ પણ એવી ખટક રહેવી જોઈએ કે આ બધું છે એટલે આ બધું થાય છે. શાસ્ત્ર વિચાય છે, શ્રવણ મનન થાય છે, વિચાર આવે છે, પણ આ બધું બહારનું બહાર થાય છે. માર્ગ તો કોઈ જુદો છે, અંતરનો માર્ગ જુદો છે, ને એ અંતરની દિશા ન પકડાય, એ માર્ગે ન જવાય ત્યાં સુધી આ કાંઈ થાય છે, આ બધું છે, એની કાંઈ કિંમત નથી. એની કિંમત જ આપતો નથી. કોઈ મોક્ષ માર્ગી જીવ તો સમ્યક દર્શન થાય તો એની કિંમત આપતા નથી. સોગાનીજીનું તો બહુ પ્રસિદ્ધ વાત છે, ચર્ચામાં બેઠા હતા. કોઈ આસન આપ્યું, કોઈ તકી આપ્યો, એમ કે જરા સરખી રીતે બેસો, આરામ માન સન્માન ખાતર કઈ કઈ આવશ્યકતા નથી. બરાબર છે. પછી એમને ખ્યાલ આવી ગયો કે આ સમ્યક દર્શન નો મહિમા અહીંયા ગુરુદેવ બહુ કરે છે, કે લોકોને અહીંયા સમ્યક દ્રષ્ટિ હોય એનો બહુ મહિમા આવે છે. તો એમને એક વિશેષ વાત કરી કે સમ્યક દર્શન હો ગયા તો ક્યાં હો ગયા, હજી તો ઘણું બાકી છે એમ કે. અને અભેદ્વીપની બહાર અહીંયા કોઈ દેખાતો નથી, પણ અભેદ્વીપની બહાર તો અત્યારે અસંખ્ય સમ્યક દ્રષ્ટિને પંચમ ગુણ સ્થાન વર્તી જેવો છે, તેવી ઊંચો પણ છે. આ કઈ બહુ મોટી વાત નથી. જે ભૂમિકામાં અમે આવી ગયા એ કઈ અમને બહુ મોટી વાત નથી લાગતી. જે અમારે જ્યાં પહોંચવું છે, અમારે જે દશાની ભાવના છે, એ પૂર્ણતા એ મોટી વાત છે. આમાં તો હજી કઈ અમને સંતોષ, હજી તો ઘણું બાકી છે. પોતેને શામાં મુમુક્ષુને તો ઘણું બાકી છે, ઘણું બાકી છે એમ રહી જાય સાધકને તો. બ્રજલિંગી કેમ ઇચકો છે? જે ક્રિયાઓ કરે છે એનાથી સંતોષાય ને એટલો છે, અથવા જે સંતોષાય છે એને હું ઘણું કરું છું એવા ખ્યાલની પાછળ સંતોષ આવી જાય છે. એ ઉલટી લાઈન છે, વિપરીત લાઈન છે. ખરેખર તો પૂર્ણ ન થાય ત્યાં સુધી ઘણું બાકી છે એમ આવ્યા કરવું જોઈએ. આ પર્યાય વિષયક જે સહજ પરિસ્થિતિ હોય છે મૂલ્ય કરવાની, એ પત્રમાં એમણે વાત લીધી છે. મોક્ષાર્થી જીવ અલ્પકાલીન ભાવો કા મૂલ્ય નહીં આંકતે. એક ટુકડો માર્યો છે વચ્ચે, બીજું લખતા 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 આ એક ટુકડો વચ્ચે સૂત્ર જેવો મૂકી દીધો છે કે મોક્ષાર્થી જીવ તો એવા હોય છે કે જેટલા અલ્પકાલ વાળા ભાવો છે એટલે ક્ષણવર્તી પર્યાયો છે એની કિંમત જ આપતા નથી. ભૂલથી મિથ્યા દ્રષ્ટિ જીવ તો શુદ્ધની કિંમત આંકે છે, શુદ્ધતા તો એને પ્રગટ નથી થઈ એટલે ક્ષણિક શુદ્ધ ભાવોની કિંમત આંકે છે. મોક્ષાર્થી જીવો તો ક્ષણિક શુદ્ધ ભાવોની પણ એટલી કિંમત આંકતા નથી. શુદ્ધ ભાવનો તો પ્રશ્ન જ નથી કિંમત આંકવાનો, એ તો એના નિષેધનો વિષય છે. પણ જે આદરતા સિદ્ધ થયું, પ્રાપ્ત થયું, આવ્યું એની મુખ્યતા નથી કરતા. સંતોષાને અટકી જાય છે. અંતરના તળિયા તપાસીને આત્માને ઓળખ, શુભ પરિણામ ધારણા વગેરેનો થોડો પુરુષાર્થ કરી મેં ઘણું જ કર્યું છે એમ માની જીવ આગળ વધવાને બદલે અટકી જાય છે. એનું સ્પષ્ટીકરણ છે. અજ્ઞાનીને જરા કંઈક આવડે, ધારણાથી યાદ રહે, ત્યાં તેને અભિમાન થઈ જાય છે. કારણ કેમ અભિમાન થઈ જાય છે? કારણ કે વસ્તુના અગાધ સ્વરૂપનો અથવા અગાધ સામર્થ્યનો એને ખ્યાલ નથી, ખ્યાલ જ નથી. તેથી તે બુદ્ધિના ઉઘાડ વગેરેમાં અટકી જાય છે, સંતોષાઈ જાય છે અને અટકી જાય છે. જ્યાં સંતોષે ત્યાં નિયમથી અટકે. જ્ઞાનીને પૂર્ણતાનું લક્ષ્ય હોવાથી આ એનું ધ્યેય છે, પૂર્ણતાનું એનું ધ્યેય છે. જ્ઞાનીને તો પૂર્ણતાનું લક્ષ્ય હોવાથી તે અંશમાં અટકતો નથી, અંશની અંદર એ અટકતો નથી. આ તો પ્રાપ્ત થયું છે એ તો આંશિક છે, કંઈ પૂરું નથી. સાધક દશામાં પૂરી પ્રાપ્તિ નથી. પૂર્ણતાનું લક્ષ્ય હોવાથી તે અંશમાં અટકતો નથી. પૂર્ણ પર્યાય પ્રગટ થાય તો પણ સ્વભાવ હતો તે પ્રીતો એમાં નવીન શૂન્ય ઠીક. અંશમાં તો અભિમાન થતું નથી પણ પરિપૂર્ણ શુદ્ધિ થાય તો કે પણ એ તો મારું સ્વરૂપ હતું, એ બહાર આવ્યું, આમાં બીજું શું વિશેષ છે? સહજ છે ને, સ્વાભાવિક છે. જેમ કોઈ માણસ એમ કે ભાઈ તમારી પાસે તો બહુ સારી વસ્તુઓ છે, તો કે પણ હોય જ ને, અમારી પાસે એટલા એટલી સંપત્તિ છે તો વસ્તુ સારી જ હોય ને, એમાં શું ખરાબ ચીજ હોવાનો આવે? ક્યાં પ્રશ્ન? આ સારી ક્વોલિટીની તમે ખરીદી આપી છે એ તો સ્વાભાવિક જ છે. તમે સંપત્તિ ગણી છે તો ક્વોલિટી એને સારી છે, એમાં વિશેષતા શું છે? એમ કે એની કાંઈ વિશેષતા નથી. પૂર્ણ થઈ ગયો તો કે એમાં તો પૂર્ણ છું ને, પૂર્ણ થયો છું, અધૂરો થોડો છું? અધૂરો હું ને પૂર્ણ થાવ તો કાંઈ નવીન વાત કહેવાય. પૂર્ણ છું ને, પૂર્ણ થયો ઠીક છે, એ તો બરાબરની વાત છે. હા, આ વાત વિશેષ લીધી છે. સાધન દશા પૂરતી તો વાત આવે છે ક્યાંક ક્યાંક. પૂર્ણ થયો તો પણ આ ભાવ છે. એટલું બધું પૂર્ણ થયા પહેલા તો પૂર્ણ થતા કેવો ભાવ રહેશે એ અહીંથી કહી દીધું છે. અત્યારે કયો રહે છે કહ્યું અને પૂરા થયા અત્યારે કેવો ભાવ રહેશે એ પણ કહી દીધું. બે વાત સાથે કરી. હા, એટલે જ્ઞાનીને વર્તમાન દશામાં અહંપણું થઈને અભિમાન થતું નથી, એનું કારણ એ છે. માં બોલ કે એ બધું હોય, શાસ્ત્ર વાંચન શ્રવણ મનન વગેરે હોય તો પણ સંતોષાય નજરું. આ કાર્યની સાથે જ એ જ કાળે સાથે સાથે જ એવી ખટક રહેવી જોઈએ કે આ બધું છે પણ માર્ગ તો કોઈ જુદો જ છે. અંદરનો અંતર્મુખનો માર્ગ એ જુદો છે. શાસ્ત્ર વાંચનની પ્રવૃત્તિ બાહ્યક્રિયા છે, શ્રવણની પ્રવૃત્તિ બાહ્યક્રિયા છે, મનન ચિંતનની પ્રવૃત્તિ પણ મનની બાહ્યક્રિયા છે. એ બાહ્યક્રિયાથી અંદરનો માર્ગ કોઈ જુદો છે. અંતરના માર્ગમાં વાંચન નથી, શ્રવણ નથી, મનન નથી, એ માર્ગ કોઈ જુદો છે. એ માર્ગ જી એ માર્ગમાં પ્રવેશ નથી થતો એનો એને ઘણો રંજ હોય છે, ઘણી ખટક હોય છે. સમય ચાલ્યો જાય છે, સમય ખર્ચાઈ જાય છે, શક્તિ ખર્ચાઈ જાય છે અને માલ મળતો નથી. એટલે અંદરમાં એની ઘણી ખટક આવે, એનું કોઈ વાર દુઃખ ઘણું થઈ જાય. સાધક થનાર આત્મા કોઈ આત્માઓ પણ રહ્યા છે એની પાછળ એટલું એટલું દુઃખ લાગી ગયું. અરે આ સમય કેમ જાય છે, આ કેમ આમ થાય છે, મને આટલી ભાવના છે અને વસ્તુ હાથમાં આવતી નથી, એટલું બધું અસર થાય છે. ક્યાં સુધી પણ એ તો એ જે ખેડાવું છે એ અહીં તો ખેડ આવી જાય છે એની વાત છે. ખેડાવું નહીં એ જરા બીજી ભૂમિકાની વાત છે. મૂંઝવણથી ખેડાય છે કેટલાક, રાગ કરે છે તો કોઈ પ્રસંગમાં તીવ્ર દ્વેષ કે અણગમો કે દુઃખ થઈ જાય છે. એમ કે બહુ તીવ્રપણે ખેડાવું નહીં કે રંજાવું નહીં એવી વાત લીધી છે. બોલ્યા છે એ બાળ પ્રસંગમાં અનુસરેલો છે. અંદરમાં તો આવવું જ જોઈએ, અંદરમાં ખટકનું દુઃખ તો એને લાગવું જ જોઈએ. એ ભૂમિકાની યથાર્થતા છે. ૩૩મે ખટકની વાત કરી છે. ઊંડી ખટક નિરંતર રહ્યા જ કરે એમ, પરસ્પર વિરુદ્ધ વાત નથી એમ મારું કહેવું. ત્યાં ખેડાવીની જે વાત છે એ બહારના પ્રસંગોના કારણે વાત છે. બહુ નાના મોટા મોટી વાતોની ઘણી માર્ગદર્શન વાળી વાતો છે. હા, મનુષ્ય માટે તો ઘણી વિગતની વાતો લીધી છે. એની રુચિ કેવી હોય, ભાવના કેવી હોય, અગ્નિ કેવી હોય, તાલાવેલી કેવી હોય, ધૂમ કેવી હોય, ધગશ કેવી હોય, એની અંતરની તપાસ કેવી હોય, કેટલાય પરિણામના લક્ષણો પકડી પકડીને ખેડાવું શબ્દ છે. ખેડાવું શબ્દ પડ્યો છે. આ એજ્યુકેશન એ શબ્દ પડ્યો છે. ઉલ્લાસના કાર્યમાં પણ જોડાય લાગે છે, તેને લાગે છે, પરંતુ બહુ ખેદ ન કરવો. વસ્તુ પરિણમનશીલ છે અને કુટસ્થ નથી. સૂક્ષ્મ માર્ગ છે, એટલે જરાક આગળ પાછો મર્યાદાથી બહાર જાય તો માર્ગ આત્માનો આવે. આ તો અંદરના સૂક્ષ્મ પરિણામોની રમત છે. એમાં પણ જરાક મર્યાદાથી આગો પાછો જાય, અંદર માં માર્ગ હાથમાં ન આવે. માયા થાય અને રોમમાં એ શ્રીમદજીની ભાવનાનો અપૂર્વ અવસરની પંક્તિ છે. સ્વામી કે તણકનું સરખા છે, અનુકૂળતા પ્રતિકૂળતા સરખા છે, અનુકૂળતામાં ખેંચાતા નથી એટલે ચારિત્ર મોહનું આકર્ષણ પણ થતું નથી, પ્રતિકૂળતામાં ખેદાતા નથી એટલે ચારિત્ર મોહનો પણ દ્વેષ થતો નથી. એ બીજી વાત છે. શબ્દ તો એના એવો હોય પણ જ્યાં પ્રકરણ હોય એ પ્રમાણે એનો ભાવ લેવો પડે. બહુ પોતે કદાચ પોતાની મેળે આટલો ઉકેલ ન લાવી શકે એવા એના અનેક પરિણામો ઉપર માર્ગદર્શન લીધું છે. મોક્ષની ભૂમિકામાં શુદ્ધ ભાવ સાથે સાથે આત્માર્થિતાને લગતા જે પરિણામ છે અને આત્માર્થિતાને વિરુદ્ધ જેટલા પરિણામ છે એ બંને વિષય ઉપર ઘણો પ્રકાશ પડે છે. એ મુખ્ય વિષય છે ગ્રંથનો. બાકી તો મુનિ દશાના સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીની દશાના ઘણા બોલો છે, કેવળ જ્ઞાનની દશાના બોલો છે, વસ્તુ વિજ્ઞાનના વસ્તુના સ્વરૂપ સંબંધીના પણ ઘણા બોલો છે, અનેક જાતના બોલો છે. આ વિષય મુખ્ય આવ્યો છે સૌથી વધારે. મોક્ષની યથાર્થ ભૂમિકા કેવી હોય ને એ ભૂમિકાને લગતું માર્ગદર્શન અને મોક્ષને અમુક જગ્યાએ જે પ્રેરણા આપવી, આ ત્રણ પડખા આ ગ્રંથનો મુખ્ય વિષય છે અને બહુ ભાગ આ ગ્રંથનો એ છે. બાકીના પછી જે બાકીનો ભાગ થોડો રહ્યો એની અંદર ઘણા વિષયો બીજા આવરી લીધા છે, તો પણ મુખ્ય ભાગ આ છે. એટલે ગુરુદેવશ્રીએ મોક્ષ માટે એને વિશેષ ભલામણ કરી એનું કારણ પંચાસી નો બોલ છે. જેમ પુત્રમાં પિતાની અણસાર આવે છે તેમ મોક્ષ માર્ગી મુનિઓમાં વિતરાગી જીન ભગવાનની નો અનુસાર વિતરાગતા નો અનુસાર આવે છે, જેવા જીનેન્દ્ર પરમાત્મા છે એવા મુનિ મુનિઓ એવા દેખાય છે એમ કે છે, સાધક મુનિ દશા છે એ જીન સદ્રશ દેખાય છે, પિતાનો અનુસાર જે પુત્રમાં આવે છે એને એમના સમય દ્રષ્ટિ લઘુનંદન છે, પણ આ જ્યેષ્ઠ નંદન છે મુનિઓ તો, એટલે એવા જ છે એમ કે. અને એ તો એ અંતકાળમાં જીનેન્દ્ર થવાના છે એટલે એવા જ હોય ને, એ તો સૌ સિદ્ધિ વાત છે. જેમ પુત્રમાં પિતાનો અણસાર આવે છે તેમ મોક્ષ માર્ગી મુનિઓમાં વિતરાગી જીન ભગવાનનો અણસાર આવે છે, અથવા વિતરાગી જીન ભગવાનમાં જેવી વિતરાગતા છે એનો અણસાર આવે છે. શાંત શાંત વિતરાગતા અને અકસાય તરવરે છે એમના બહારના મન વચન કાયામાં પણ એ શાંતિ પ્રસિદ્ધ થાય છે. કેવી રીતે આ વાતને ના વાતને મેળ ખાઈને લીધું છે. બહેનશ્રીના વચનામૃત વાંચશે તેના કાળજામાં સત્યના ઘા વાગી જાય એવી વાતો છે. મુમુક્ષુ થઈને કોઈ બહેનશ્રીના વચનામૃત વાંચશે તો પરમ સત્ય કેવું છે એ અંદર ના મર્મ સ્થળ સુધી પહોંચી જશે. કાળ જે ઘા વાગ્યો હોય એ જાય નહીં પછી એમ કે છે, એવા શબ્દો લીધા છે. તેના કાળજામાં સત્યના ઘા વાગી જાય એવી વાતો છે, આ પક્ષની વાત નથી. ખ્યાલ હતો સમાજનો કે લોકો મને પણ પક્ષમાં નાખવા માંડ્યા છે, અમને પક્ષ થઈ ગયો છે. શું પક્ષની વાત નથી, ચોખ્ખું કર્યું છે, આ પક્ષની વાત નથી, વસ્તુ સ્થિતિની વાત છે. જે વસ્તુ સ્થિતિ સ્પષ્ટ જ્ઞાનમાં આવે છે એ કહીએ છીએ, કોઈ પક્ષ કરીને આ વાત કહીએ છીએ એમ કરીને આ વાતને હળવી નહીં કરી નાખતા. માર્ગ તો કોઈ જુદો જ છે એવો જેને ખ્યાલ છે, જેને જેને માટેની ખટક છે એ જીવ શાસ્ત્ર વાંચન શ્રવણ મનન બધું કરશે તો પણ ક્યાંય અટકશે નહીં. અટકશે નહીં એટલે જરૂર પામી જશે. કોણ પામતું નથી કે અટકે છે એ પામે છે, સંતોષાય છે. એ અટક છે ને અટકવું છે એમાં ઊંડે ઊંડે કઈક વિપરીત અભિનિવેશ થયો છે. બરોબર, આ ઠીક છે એ લાગ્યું કે આટલું તો મેં કર્યું, બસ એ વિપરીત અભિનિવેશ છે. આટલું તો કર્યું ને, આટલું તો વાંચ્યું ને, આટલા સમય સુધી તો આટલું કર્યું, આ આટલું અભિપ્રાયની વિપરીતતા છે. અભિનિવેશ એટલે અભિપ્રાય, અભિપ્રાયની વિપરીતતા છે. જે કાર્ય કરે સત્શાસ્ત્ર વાંચે, સત્શાસ્ત્રનું શ્રવણ મનન વિચાર કરે અને એ જ અંગેનો વિપરીત અભિપ્રાય ઉભો થાય અને પોતે ન સમજી શકે એવી મોક્ષની સ્થિતિ રહી જાય છે, એને એમ કહે છે કે જોજે સંભાળી જાય. અહીંયા લાલ બત્તી લાવે છે, આમ નથી બરોબર. શુભાશુભ ભાવથી રહી માર્ગ અંદર છે, શુભાશુભ ભાવ થાય છે એનાથી રહીત કોઈ માર્ગ અંદર છે, આ ખટક તો એને સાથે જ રહેવી જોઈએ, હોવી જોઈએ. કોઈ કૃત્રિમતાથી કરવાની હતી જ નથી, એને એ ખટક હોવી જોઈએ. માર્ગ બીજો છે, આ થાય છે એમાં કાંઈ મારું વળતું નથી, આ બધું બહારનું છે, આ બધું હજી બહારનું છે, આ બહારનું છે, જવાનું અંદર છે. એ વિશે એને ખટકમાં સતત રહેવો જોઈએ તો અટકે નહીં અને પામી જાય. આચાર્ય કશું કીધા છે એકાંતવાદીને.